તારીખ 4/4/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 753 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 351.
કર્તવ્ય છે કે નવમા સ્કંદમાં શ્રી આનંદગંજી કહેવાના છે, ભગવાનની પૂજાનો વિષય, દ્રવ પૂજાનો વિષય, ભાવ પૂજાનો વિષય, સિદ્ધાંત જ્ઞાન હતું. પોતે અભ્યાસ ની અંદર ની રુચિ બે વાત પછી અંદર બેસી જાય. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પાનો 572 વિતરાગ સ્તવના શ્રી ઋષભજી સ્તવન. વિતરાગોને વિશે ઈશ્વર એવા ઋષભદેવ ભગવાન મારા સ્વામી છે, તેથી હવે હું બીજા કંઠની ઈચ્છા કરતી નથી. કેમ કે તે પ્રભુ રીજા પછી છોડતા નથી. તે પ્રભુનો યોગ પ્રાપ્ત થવો તેની આદિ છે, પણ તે યોગ કોઈ વાર પણ નિવૃત્તિ પામતો નથી, માટે અનંત છે. પહેલી કડીનો અર્થ કહેવાય છે. ઓરણ ચાહુરે કને કંઠી તે સ્વામી પતિ બીજો સાહેબ સંગને પરિહરે. એક વખત મારા ઉપર કૃપા થઈ પછી ક્યારે અકૃપા નહીં થાય એમ કહેવાય છે. ભગવાનની એક વાર મારા ઉપર કૃપા થઈ પછી ક્યારેય અકૃપા નહીં થાય અનંત કાળ પર્યંત. એક વખત અનુભવ થયો પછી સાદી અનંત કાળ, સ્વરૂપનું અનુસંધાન નહીં છૂટે. એક વાર સ્વરૂપનું અનુસંધાન થયું તો કોઈ વાર પછી અનંત કાળ પર્યંત સ્વરૂપનું અનુસંધાન નહીં મટે, નહીં છૂટે એમ છે. જગતના સંબંધો છૂટી જાય છે એમ કે છે. જગતમાં પતિ પત્નીના સંબંધો સૌથી વધારે ઘનિષ્ઠ ગણાય છે, તો પણ એ છૂટી જાય છે. એક ભાવ પૂરતા હોય બીજા ભાવે કાંઈ સાથે રહે એવો નિયમ નથી. અહીંયા તો સાદી અનંત કાળ પર્યંત નિજ પરમાત્માનો સંબંધ કદી છૂટતો નથી. પોતાના આત્મા ઋષભદેવ ભગવાનના નામે પોતાના સ્વરૂપ પ્રાપ્તિની ભાવના ભાવી છે કે આવો સંબંધ મારો થશે, મારા સ્વરૂપ સાથેનો સંબંધ આ પ્રકારનો થશે. તીર્થંકર દેવ ને પતિ તરીકે, પોતાને પત્ની તરીકે, અથવા જે મીરાના ભજનો આવે છે એ પદ્ધતિથી આનંદજીના ઘણા પદો એવા છે. જગતના ભાવોમાંથી ઉદાસીન થઈ ચૈતન્ય વૃત્તિ, શુદ્ધ ચૈતન્ય સ્વભાવે સમવસ્થિત ભગવાનમાં પ્રતિમાન થઈ તેનો હર્ષ આનંદગંજી દર્શાવે છે. આ કાયદો નથી, આ શ્રીમદજી અર્થ થાય. આનંદગંજી શું દર્શાવવા માંગે છે કે હું જગતના ભાવોથી ઉદાસીન થઈ મારી જે ચૈતન્ય વૃત્તિ છે એ શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં સ્થિર થઈ જશે, સમવસ્થિત થઈ જશે, એવી ભગવાનમાં મારા નિજ પરમાત્મામાં મને પ્રીતિને રુચિ થશે, એવી રુચિ થઈ છે તેનો મને ઘણો હર્ષ છે. એથી હું ઘણો રાજી થયેલો છું, હું રીઝેલો છું. મૂળ તો સ્વરૂપ ભાવનાને ઘૂંટે છે, ભગવાનના નામે સ્વરૂપની ભાવનાને, આત્મભાવનાને ઘૂંટે છે. પોતાની શ્રદ્ધા નામની સખીને આનંદગંજીની ચૈતન્ય વૃત્તિ કહે છે કે એ સખી, મેં ઋષભદેવ ભગવાનથી લગ્ન કર્યું છે. પોતાની શ્રદ્ધા નામની સખીને આનંદગંજીની ચૈતન્ય વૃત્તિ કહે છે. ચૈતન્ય વૃત્તિ એમ કહે છે પોતાની પરિણતિ કોને, પોતાની શ્રદ્ધાને એમ કહે છે કે મેં તો આનંદગંજ ઋષભદેવ ભગવાન સાથે લગ્ન કર્યું છે અને તે ભગવાન મને સર્વથી વાલા છે. એ ભગવાન મારા પતિ થવાથી હવે હું બીજો કોઈ પણ પતિની ઈચ્છા કરું જ નહીં, કેમ કે બીજા બધા જન્મ જરા મરણાદિ દુઃખે કરીને આકુલ વ્યાકુળ છે, ક્ષણવાર પણ સુખી નથી. તેવા જીવને પતિ કરવાથી મને સુખ ક્યાંથી થાય, મને ઉપાધિ થાય. જે પતિ હાજો માંદો રહીએ, ઘરડો થાય, મરી જવાની ભીતિ લાગે, એ પતિનો તો દુઃખ છે, ઉપાધિ થાય, એવો પતિ મારે જોઈએ એમ કે છે. ભગવાન ઋષભદેવ તો અનંત અવ્યાબાધ સુખ સમાધિને પ્રાપ્ત થયા છે, જરા પણ દુઃખી નથી. નહીંતર એના દુઃખે દુઃખી થવું પડે, પતિના દુઃખે પત્નીને દુઃખી થવું પડે, પણ મારા સ્વામી તો અનંત અવ્યાબાદ સુખમાં બિરાજમાન છે. માટે તેનો આશ્રય કરું તો મને તે જ વસ્તુની પ્રાપ્તિ થાય. જે એમને અનંત અવ્યાબાદ સુખ પ્રગટ્યું છે એવું સુખ મને પ્રગટ થશે. ભગવાનની સામે જોઈશ, એનો આશ્રય કરીશ તો એવું જ સુખ મને પ્રાપ્ત થશે, અનંત સુખમાં હું પણ આવી જઈશ. તે યોગ વર્તમાનમાં પ્રાપ્ત થવાથી એ સખી મને પરમ શીતળતા થઈ અને એવો મારા પરમાત્માનો ભેટો થવાથી મને બહુ શાંતિ થઈ છે. શાંત દશા તિનકી પહેચાની કરે પરમાત્મા, ભગવાનનો ભેટો થયો અંદરમાં, અનંત શાંતિનો પિંડ એના ઉપર દ્રષ્ટિ ગઈ, અવસ્થા પણ શાંત 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 નિરાકુર તૃપ્ત તૃપ્ત થઈ. બીજા પતિનો કોઈ કાળે વિયોગ પણ થાય, પણ આ મારા સ્વામીનો તો કોઈ કાળે પણ વિયોગ થાય જ નહીં. જ્યારથી તે સ્વામી પ્રસન્ન થયા ત્યારથી કોઈ પણ દિવસ સંગ છોડતા નથી, નિરંતર સાથે જ રહે છે. મારા સ્વામી તો નિરંતર સાથે જ રહેશે, કેમ કે પોતાનો આત્મા તો કાંઈ, પોતાના આત્માનો વિયોગ થતો નથી. પરિણતિને પોતાનો આત્મા મળ્યો, ચૈતન્ય પરિણતિને નિરંતર એ સાથે જ રહે છે, પછી છૂટા પડતા નથી. એ સ્વામીના યોગનો સ્વભાવ સિદ્ધાંતમાં સાદી અનંત, એટલે તે યોગ થવાની આદિ છે, પણ કોઈ દિવસ તેનો વિયોગ થતો નથી, માટે અનંત છે એમ કહ્યો છે. કારણ કે એ સાદી અનંત પછી એમને એમ સુખાનુભવ ચાલુ રહે છે, અનંત સુખમાં ક્યારે એનો નાશ થતો નથી. તેથી હવે મારે કોઈ પણ દિવસ તે પતિનો વિયોગ થશે જ નહીં. આ વિવેચન પણ અપૂર્ણ મુકાયું, અપૂર્ણ મુકાયું છે એમ લખે છે. હા, એ તો આપણે છે ઉપર ત્યાં અપૂર્ણ કરીને કર્યું છે ને, ત્યાંનો ફૂટનોટ છે એ પહેલી કડી છે. ઋષભદેવ ભગવાનને ના બાને પોતાના સ્વરૂપ પ્રાપ્તિની ભાવના અને સ્વરૂપનો સંગ સાદી અનંતકાળ હવે રહેવાનો છે એની ખુશી વ્યક્ત કરી છે. લો આનંદ ગંજી એનો હર્ષ છે એ વ્યક્ત કર્યો છે. પરમાત્માનો ભેટો થાય એનો કેટલો હર્ષ હોય એ ભેટો થાય જાણે ને એ જ માને. એને કોઈ દર્શાવી શકાય એવું કોઈ જગતની અંદર કોઈ પરિણમન નથી, કોઈ દ્રષ્ટાંત નથી, કોઈ વસ્તુ નથી, કોઈ ઉપમા નથી. હવે બીજું કહે છે કે એ સખી આ જગતને વિશે પતિનો વિયોગ ન થાય તે અર્થે જે સ્ત્રીઓ નાના પ્રકારના ઉપાય કરે છે તે ઉપાય સાચા નથી. કોઈ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરે રે, આ જુદી જુદી જાતની બાધા આખડી રાખે છે ને. આ જગતને વિશે પતિનો વિયોગ ન થાય તે અર્થે જે સ્ત્રીઓ અનેક પ્રકારના ઉપાય કરે છે તે ઉપાય સાચા નથી. તો પણ એને તો છૂટું પડવું જ પડે છે, એમાં કાંઈ સંયોગ અનંતકાળ કોઈનો રહેતો નથી. અને એમ મારા પતિની પ્રાપ્તિ થતી નથી એ ઉપાય સાચા નથી, પણ એમ મારા પતિની પ્રાપ્તિ થતી નથી તે ઉપાયનું મિથ્યાપણું જણાવવા તેમાંના થોડા એક તને કહું છું. એ બધા ખોટા ઉપાય છે. એ ઉપાયથી કોઈ પતિની પ્રાપ્તિ થતી નથી. કોઈ એક તો પતિની સાથે કાષ્ટમાં બળવા ઈચ્છે છે, આ સતી થાય છે ને, ઘણી મરી જાય તો એની ચિતામાં સાથે બેસી જાય કે એ ગયો ત્યાં હું પણ જાઉં. ખોટી વાત છે. એ એના કર્મ ભોગવવા ક્યાંય કોઈ ગતિમાં જશે, આ એના કર્મ ભોગવવા ક્યાંય કોઈ ગતિમાં જશે. પણ કોઈ અંધશ્રદ્ધા ઘૂસાડી દીધી કે જે સતીને પતિને વાંહે સતી થાય એ પતિની હારે ના રહે, રે છૂટી ન પડે. ખોટી વાત છે, એવું કદી બનતો નથી. કોઈ એક તો પતિની સાથે કાષ્ટમાં બળવા ઈચ્છે છે કે જેથી તે પતિની સાથે મેળાપ જ રહે, પણ તે મેળાપનો કાંઈ સંભવ નથી, એ શક્ય નથી. કેમ કે તે પતિ તો પોતાના કર્માનુસાર જે સ્થળને પ્રાપ્ત થવાનો હતો ત્યાં થયો, અને સતી થઈને મળવા ઈચ્છે છે એવી તે સ્ત્રી પણ તે મેળાપને અર્થે એક ચિતામાં બળી મરવા ઈચ્છે છે, તો પણ તે પોતાના કર્માનુસાર દેહને પ્રાપ્ત થવાની છે. એ કાંઈ એની સાથે રહેશે એવું કાંઈ બનવાનું નથી. તે બંને એક જ સ્થળે દેહ ધારણ કરે અને ફરીને પાછા પતિ પત્ની રૂપે યોગ પામીને નિરંતર સુખ ભોગવે એવો કોઈ નિયમ નથી, એવો સિદ્ધાંત નથી, એવો કુદરતી કોઈ વ્યવસ્થા નથી. એટલે તે પતિનો વિયોગ થયો, વળી તેના યોગનો પણ અસંભવ રહ્યો, એવો પતિનો મિલાપ તે મેં ખોટો ગણ્યો છે. કેમ કે તેનું કોઈ ઠામ ઠેકાણું કાંઈ નથી. આ બીજી કડીનો અર્થ કર્યો છે. કોઈ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરે રે, મિલશું કંતને ધાય કે દોડીને મળવા જાય છે, એ મેળો નવી કહીએ સંભવે રે એવી સંભાવના નથી કે એમાં મેળો થાય જ તે. મેળો ઠામ અને થાય એનું કોઈ ઠેકાણું નથી. હે કોણ તમારે પદમાં બીજી કડી હશે ને. આનંદજી કવિ પ્રીત સગાઈ રે જગમાં સૌ કરે રે બીજી છે. પ્રીત સગાઈ ન કોઈ, પ્રીત સગાઈ રે નિરુપાધિક રે શોભા સોપાધિક ધન ખોઈ. ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો. પ્રીત સગાઈ તો જગમાં સૌ કરે છે, પણ એ ખરેખર કોઈ પ્રીતની સગાઈ નથી. રાગ છે દ્વેષ સહિત જ હોય છે. જરાક વાંકવું પડે એટલે દ્વેષથી આવી ના. પ્રીત સગાઈ રે નિરુપાધિક કઈ, ખરેખર તો નિરુપાધિક હોય, એમાં કોઈ ઉપાધિક નહીં હોય, તો એ સાચી સગાઈ ગણવી. ઉપાધિક ધન ખોય, જેમાં ઉપાધિક છે એ ખોવાઈ જાય, એ કડી નથી લીધી. અર્થ કરવા માંગુ છું. અથવા પ્રથમ પદનો અર્થ એવો થાય છે કે પરમેશ્વર રૂપ પતિની પ્રાપ્તિ અર્થે કોઈ કાષ્ઠ ભક્ષણ કરે છે, એટલે પંચાગ્નિની ધૂણીઓ સળગાવી તેમાં કાષ્ઠ હોમી તે અગ્નિનો પરિસર સહન કરે છે, અને તેથી એમ સમજે છે કે પરમેશ્વર રૂપ પતિને પામશો. પણ તે સમજવું ખોટું છે. એ પ્રાપ્તિ અર્થે લીધું છે. શું સારો પતિ મળે એના માટે વ્રત કરે છે ને જુદી જુદી જાતના, અન્ય મતમાં એ વધારે છે. એમાં કોઈ આવું કાષ્ઠ ભક્ષણ એટલે યજ્ઞ કરીને એમાં લાકડા નાખવા, એને કાષ્ઠ ભક્ષણ કીધું છે. પંચાગ્નિ પાંચ પાંચ આજુબાજુ કરે છે, પાંચ બાજુ ચાર ખૂણે ચાર ને ખામે મોઢાની ખામે, એટલે સરખો તાપ ની અસર થાય. એવું પણ કરે છે એમ કે કોઈ, અને તેથી એમ સમજે છે કે પરમેશ્વર રૂપતિને પામશું. એટલે પરમેશ્વરની પ્રાપ્તિ અર્થે પંચાંગની તપને કોઈ તપે છે. આ અન્ય મતમાં જે તપશ્ચર્યા છે એ જાતને, પણ તે ખોટું છે. કેમ કે પંચાંગની તાપવામાં તેની પ્રવૃત્તિ છે તે પતિનું સ્વરૂપ જાણીને, તે પતિને પ્રસન્ન થવાના કારણો જાણી તે કારણોની ઉપાસના તે કરતા નથી, માટે તે પરમેશ્વર રૂપપતિને ક્યાંથી પામશે? પરમેશ્વરની પ્રાપ્તિ કેવી રીતે થાય એનો ઉપાય જાણતા નથી, એને ખોટો ઉપાય કરે છે કે લાવો લાકડા હળગાવીએ, તપ તપીએ ઉનાળામાં, શિયાળામાં નહીં પણ ઉનાળામાં. તેની મતિ જીવા સ્વભાવમાં પરિણમી છે, તેવા જ પ્રકારની ગતિને તે પામશે જેથી તે મેળાપનો કાંઈ ઠામ ઠેકાણો નથી. એટલે શુભ ભાવ કરશે કદાચ, તો એ શુભ ભાવના ફળમાં કોઈ વ્યંતર આદિ તો બધા જે અજ્ઞાન તપ છે એની અંદર તો ભૂતડા થાય. એ સિવાય બીજી કોઈ હારી દેવગતિ પણ હોય તો એને કઈ પરમેશ્વર મળવાનું ઠેકાણું નથી. ત્રીજો પદનો બીજો અર્થ કર્યો છે. પછી ચોથું પદ લે છે. એ સખી કોઈ પતિને રીઝવવા માટે ઘણા પ્રકારના તપ કરે છે, પણ તે માત્ર શરીરને તાપ છે. એ પતિને રાજી કરવાનો માર્ગ તે મેં ગણ્યો નથી. પતિને રંજન કરવાને તો બંનેની ધાતુનો મિલાપ થવો તે છે. કોઈ સ્ત્રી ગમે તેટલા કષ્ટથી તપશ્ચર્યા કરી પોતાના પતિને રીઝવવા ઈચ્છે, તો પણ જ્યાં સુધી તે સ્ત્રી પોતાની પ્રકૃતિ પતિની પ્રકૃતિના સ્વભાવ અનુસાર ન કરી શકે ત્યાં સુધી પ્રકૃતિના પ્રતિકૂળપણાને લીધે તે પતિ પ્રસન્ન ન જ થાય, અને તે સ્ત્રીને માત્ર શરીર એક શુદ્ધાદિ તપની પ્રાપ્તિ થાય. એમ આજે દ્રષ્ટાંત છે. શું કે કોઈ તપશ્ચર્યા કરે છે પતિને રીઝવવા માટે, પણ એની પ્રકૃતિ અનુસાર ન ચાલે, પ્રકૃતિથી વિરુદ્ધ ચાલે તો બેને ક્લેશ થાય છે. એમાં એને પતિ એના ઉપર ખુશી નથી થતો. એ દ્રષ્ટાંત લીધું છે. સંસારના બધા દ્રષ્ટાંત લેવાનું કારણ એ છે કે લોકોને અનુભવ છે, એ વિષયનો લોકોને અનુભવ છે એટલે લે છે એવા દ્રષ્ટાંત. ત્યાં સુધી દ્રષ્ટાંત છે. તેમ કોઈ એમ કરી નહીંથી સિદ્ધાંત કહે છે, તેમ કોઈ મુમુક્ષુની વૃત્તિ ભગવાનને પતિપણે પ્રાપ્ત કરવાની હોય તો તે ભગવાનના સ્વરૂપ અનુસાર વૃત્તિ ન કરે અને અન્ય સ્વરૂપમાં રુચિમાન છતાં અનેક પ્રકારના તપ તપીને કષ્ટ સેવે તો પણ તે ભગવાનને પામે નહીં. આમ તપ કરે પણ ભગવાનના સ્વરૂપને ન જાણે, ભગવાને જેવો ભાવ કર્યો છે એવો ભાવ ન પ્રગટ કરે, બાકી તપશ્ચર્યા કરે તો એથી કાંઈ એને પરમેશ્વરની પ્રાપ્તિ થતી નથી. કેમ કે જેમ પતિ પત્નીનો ખરો મિલાપ અને ખરી પ્રસન્નતા ધાતુના એકત્વમાં છે, તેમ હે સખી, ભગવાનમાં આ વૃત્તિને પતિપણું સ્થાપન કરી તે અચળ રાખવું હોય તો તે ભગવાનની સાથે ધાતુ મિલાપ કરવો જ યોગ્ય છે. એટલે કે અર્થાત તે ભગવાન જે શુદ્ધ ચૈતન ધાતુપણે પરિણમા છે તેવી ચૈતન્ય વૃત્તિ કરવાથી તે ધાતુમાંથી પ્રતિકૂળ સ્વભાવ નિવર્તવાથી એક થવાનો સંભવ છે અને તે જ ધાતુ મિલાપથી તે ભગવાનની ભગવાન રૂપતિની પ્રાપ્તિનો કોઈ પણ કાળે વિયોગ થવાનો નથી. આ રીતે સિદ્ધાંત લીધા, શુદ્ધ ચૈતન ધાતુ લીધી અને પૂતગળ ધાતુને શુદ્ધ ચૈતન ધાતુ માંથી સ્વભાવ પ્રગટ કરે તો વિભાવની નિવૃત્તિ થાય, પરમાત્માની પરમેશ્વરની પ્રાપ્તિ થાય, એને પતિની પ્રાપ્તિ થઈ ગઈ. એ ચોથી કડીનો અર્થ કર્યો છે. પાંચમી, હે સખી, કોઈ વળી એમ કહે છે કે આ જગત જેનું સ્વરૂપ ઓળખવાનો લક્ષ્ય ન થઈ શકે તેવા ભગવાનની લીલા છે. આ લોકો કહે છે ને ભાઈ આ જગત તો ભગવાનની લીલા છે, એની કાંઈ ખબર ન પડે, અનેક જાતની વિચિત્રતા છે ને. પ્રમાણિક માણસો દુઃખી થાય, પાપી માણસોને ધન સંપત્તિ હોય, પ્રમાણિક માણસો નિર્દોષ હોય, નિર્દોષ પવિત્ર સાધુ પુરુષો પ્રત્યે માણસો ઘણા ઉપસર્ગ પરિસહ કરે, કુદરત લ્યો કુદરત રૂઠે રોગ થાય અને ઘણા પાપ કરે એને કાંઈ તબિયતમાં થાય નહીં, રાતે રાણ જેવું શરીર હોય, ખાઈ પીને મજા કરે, આ બધું હું આમ કેમ થતું હશે? એ ભગવાનની લીલા છે, કાંઈ સમજણ ન પડે. શું કે ચિત્ર વિચિત્ર સમજીને કે આ તો ભગવાનની લીલા છે, આમાં આપણને કાંઈ ખબર ન પડે, એ ભગવાન જાણે. કોઈ એમ કહે છે કે આ જગત જેનું સ્વરૂપ ઓળખવાનો લક્ષ્ય ન થઈ શકે તેવા ભગવાનની લીલા છે. શું કેવા ભગવાન છે? કે જેનું સ્વરૂપ ઓળખવાનો લક્ષ્ય ન થઈ શકે, અલગ છે, અલખ નિરંજનની આ લીલા છે, એનું લક્ષ્ય ન થઈ શકે, એનું સ્વરૂપ આપણે ન ઓળખી શકીએ અને તે અલક્ષ ભગવાન સૌની ઈચ્છા પૂર્ણ કરે છે. પણ એ ભગવાન છે એ બધાની ઈચ્છા પૂરે છે, તેથી તે એમ સમજીને આ જગત ભગવાનની લીલા માની તે ભગવાનનો તે સ્વરૂપે મહિમા ગાવામાં જ પોતાની ઈચ્છા પૂર્ણ થશે એટલે ભગવાન પ્રસન્ન થઈને તેને વિશે લગ્નતા કરશે એમ માને છે. પણ તે ખોટું છે, કેમ કે ભગવાનના સ્વરૂપના અજ્ઞાનથી તે એમ કહે છે, એ સ્વરૂપનું અજ્ઞાન છે. કોઈ કી કહે લીલા રે અલખ અલખ તણી, કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે લખન પૂરે મનાશ, દોષ રહિત ને લીલા નવ ઘટી રે લીલા દોષ વિલાસ. પણ ભગવાન તો નિર્દોષ પરમાત્મા છે, એને લીલા છે નહીં હોય, લીલા તો દોષ છે. આવી જગતની લીલા કરવી એ તો દોષ છે, કે આવા તો ભગવાન હતા છે, માટે એ જગતની માન્યતા ખોટી છે. દાર્શનિક અભિપ્રાય પર જગતમાં ઈશ્વરની જે કલ્પના છે એ વિષય ઉપર અહીંયા આ કડી લખાણી છે. આ જગત છે એ ઈશ્વરની લીલા જેવું છે અને માટે એ રીતે જગત ભગવાન નો ઘણો મહિમા છે એ વાત ખોટી છે. આગળ કહે છે બીજા પદ નો અર્થ, જે ભગવાન અનંત જ્ઞાન દર્શનમય સર્વોત્કૃષ્ટ સુખ સમાધિમય છે. કેવા સ્વરૂપ છે ભગવાન નું? સ્વરૂપ જેણ્યા વગર આમ કે છે, આ જગત ની લીલા ભગવાને કરી છે. જે ભગવાન અનંત જ્ઞાન દર્શનમય સર્વોત્કૃષ્ટ સુખ સમાધિમય છે તે ભગવાન ને આ જગત નો કરતા પણ કેમ હોય? એ આ જગત ને કેમ રચે એમ કે છે. જેને જ્ઞાન દર્શન અનંત છે, અનંત સુખ છે, એ ઉપાધિમાં કેમ પડે? એને એ લીલા કરીને સુખ મેળવવું તો એ પ્રશ્ન પોતે પૂછ્યો છે કે ભગવાને જગત શા માટે રચ્યું, પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે. એ ભગવાનને લીલા કરવાનું મન થયું. લીલા કરવાનું મન શું કરવા થયું? એથી વધારે સુખી થવાના હતા. એ પહેલા એટલા સુખી નહોતા, માટે સુખી થવા માટે લીલા કરી, એમ પ્રશ્ન ઉઠાવ્યો છે. એને જગતનું કરતા પણ કેમ હોય અને લીલાને અર્થે પ્રવૃત્તિ કેમ હોય? લીલાની પ્રવૃત્તિ તો સદોષમાં જ સંભવે છે. જે જગતની લીલા કરી એમાં તો નિર્દોષતા રહેતી નથી, એમાં તો દોષ ઘણા. અનેક જીવો પાપના કાર્યો કરે છે, અનેક જીવો તીવ્ર પાપના પરિણામો અને પાપની પ્રવૃત્તિ કરે છે. જો જગતની લીલા ભગવાને કરી હોય તો ભગવાન આવું કરાવે? એ કોઈ માન્યામાં આવે એવી વાત નથી. ન્યાયથી પણ કાંઈ સંમત કરી શકાય એવી વાત નથી કે જગતના પાપો ભગવાન કરાવે છે. એની પાસે તર્ક એ છે કે આ અલખની લીલા છે, આપણે ન સમજી શકીએ. શું આ ભગવાનની લીલાને આપણે સમજવા માટે ઓછા નાના છીએ, એ આપણે ન સમજી શકીએ. કોઈ હલી જાય છે તો છૂટા પડી જાય છે, જેને હલી જાય તો છૂટા પડી જાય છે. મારે 11-12 વર્ષની ઉંમરનો પ્રસંગ છે. બધા છોકરાઓ રમતા હતા, દરજીનો છોકરો હતો, એને કેવો તર્ક ઉઠાવ્યો કાંઈ સમજ ન પડે. તો કે ભગવાન છે એ સ્તુતિ કરવાથી રાજી થાય છે. એવી કઈ વાત ચાલી કે ભગવાન છે સ્તુતિ કરવાથી? લોકો શું છે, લેખ લખતા હતા અમુક, બધાને ઠીક પડે એવો એક એક લેખ લખવો સારો. એને કઈ એવો મારે તર્ક ઉઠાવ્યો કે ભગવાન છે દરજીનો છોકરો એ સ્તુતિ કરવાથી રાજી થાય છે. હે, ખુશામત કરવાથી તો ખુશામતિયા રાજી થાય છે. કે ભગવાન કઈ ખુશામતખોર હોય કે? આત્મા તો ના પડાય એવું નથી. એટલે એ વખતે એમ લાગ્યું કે આમાં ખોટું એ શું કહે છે. આવું તો કઈ ભગવાન હોય? ભગવાન તે આવા હોય? ખુશામત થી રાજી થનારા માણસ ની કિંમત જગતમાં કેવી રીતે એમ ગાય કે મૂરખ છે. હું ખુશામત થી રાજી થઈ જાય છે, કોઈ બે શબ્દ હારા કે એમાં રાજી રાજી થઈ જાય છે. તો ભગવાન એવા જ હોય કે? એવા તો ભગવાન હોય નહીં. શું એટલો વિચાર આવ્યો હતો તે દી હતો? આ તો ઠીક છે, ભગવાન ખુશામતખોર હોય શકે નહીં. એનું જો ખુશામત થી રાજી થતા હોય તો ખુશામતખોર માં એનામાં ફેર શું? કે પ્રશ્ન ઉઠાવ્યો એને. વાત તો ઠીક છે. એટલે ધ્યાન જાય તો એને તો ખ્યાલ આવી જાય છે. આમાં શું છે, સમજવું હોય એને સમજાય છે, પણ સમજવાનું જે બારણું બંધ કરી દે છે એને શું સમજાય? કયો દેખાય? જેને સાચું સમજવાનું બારણું જ બંધ કરી દીધું કે મારે સમજવું જ નથી, એને શું સમજાવવાના તમે, એને તર્ક શું, એને ન્યાય શું, એને બુદ્ધિ શું, કાંઈ નથી રહેતું, જે આમાં નથી બનતું, આપણા આપણે ત્યાં એવું નથી બનતું. હે, એ બધું એવું છે. જેને સાચું સમજવું નથી, સમજવાનો અભિપ્રાય નથી, અભિપ્રાય ગયો પછી ખલાસ, પછી એને કોઈ સમજાવવાનો પ્રયત્ન કરવો એ વ્રથા છે. કોઈ સમજે જ નહીં, સમજાવું ના કામ. શું છે, લીલાની પ્રવૃત્તિ તો સદોષમાં જ સંભવે છે. જે પૂર્ણ હોય તે કાંઈ ઈચ્છે જ નહીં. ભગવાન તો પરિપૂર્ણ છે, પૂર્ણમિદમ, ભગવાન તો પરિપૂર્ણ છે. પરિપૂર્ણમાં ઈચ્છા હોય નહીં, ઈચ્છા હોય એને પરિપૂર્ણતા હોય નહીં. એટલે ઈશ્વર કરતાવાદીને મોટો તર્ક આ નડે એવું છે. મોટો થપણ થઈ, ક્ષતિ થઈ, તો પૂર્ણ છે તો ઈચ્છા કેમ થઈ, ઈચ્છા કેમ હોય, એટલે એનું સમાધાન એ કે આપણને ન સમજાય. ભગવાન નું સ્વરૂપ આપણને ન સમજાય, એ અલખ અગોચર છે. કેવું છે? અલખ અગોચર છે. જાઓ, પછી કઈ વિચાર કરવાનો રહેતો નથી. એ કઈ ઈચ્છે પણ પૂર્ણ હોય તે કઈ ઈચ્છે જ નહીં. ભગવાન તો અનંત અવ્યાબાદ સુખે કરીને પૂર્ણ છે. તેને વિશે બીજી કલ્પના ક્યાંથી અવકાશ પામે? જ્યાં અનંત સુખમાં બિરાજે છે એને ત્યાં સૌ ઉપાધિક પણ એવી કલ્પના કરવાનો કોઈ અવકાશ નથી. લીલાની ઉત્પત્તિ કુતૂહલ વૃત્તિથી થાય. કોઈ એમ કે ભાઈ આમથી આમથી લીલા કરી, કઈ દુઃખી હતા ને સુખી થવા માટે લીલા નથી કરી. શું આમથી આમથી સજે એક વૃત્તિ થઈ, અને ભગવાનને તો એક સામાન્ય વૃત્તિ થાય એમ આખા જગતની રચના કરી નાખે. શું એક કુતૂહલ વૃત્તિમાંથી આખું જગત ઉત્પન્ન કરી નાખ્યું. લીલાની ઉત્પત્તિ કુતૂહલ વૃત્તિથી થાય. તેવી કુતૂહલ વૃત્તિ તો જ્ઞાન સુખના અપરિપૂર્ણપણાથી જ થાય. પરિપૂર્ણ જ્ઞાનને સુખ હોય એને કુતૂહલ હોઈ શકે નહીં. કુતૂહલ પોતે અપૂર્ણતાનું ને વ્યક્ત કરે છે, પ્રદર્શિત કરે છે. શું અજાણ્યું હોય ત્યાં કુતૂહલ થાય ને, તો જ્ઞાન અપૂર્ણ થઈ ગયું ને. જ્યાં જ્ઞાન અપૂર્ણ હોય ત્યાં સુખ પૂરું હોય નહીં કોઈ દિવસ. ભગવાનમાં તો તે બંને જ્ઞાન અને સુખ પરિપૂર્ણ છે, માટે તેની પ્રવૃત્તિ જગત રચવારૂપ લીલા પ્રત્યે ન જ થાય. એ લીલા તો દોષનો વિલાસ છે. એ દોષ જ્યારે વધી જાય ત્યારે લીલા કરવાના પરિણામ થાય, અને તે સરાગીને જ તેનો સંભવ છે. એનો સંભવ છે એ રાગી જીવને જ છે. શું કોઈ વિતરાગી નિર્દોષ પરમાત્માને એવી લીલાના પરિણામ હોઈ શકે નહીં. જે સરાગી હોય તેને સ્વદ્વેષતા હોય, રાગી હોય એ દ્વેષી હોય, સ્વરાગ હોય તે સ્વદ્વેષ હોય, સ્વ એટલે સહિત, અને જેને બંને હોય તેને ક્રોધ માન માયા લોભ આદિ સર્વદોષનું પણ સંભવિતપણું છે. ઠીક, એક દોષ હોય ત્યાં બીજા દોષ આવી પડે છે, એની સાથે સંકળાયેલા છે એમ કે છે. શું જ્યાં રાગ હોય ત્યાં દ્વેષ હોય, રાગ અને દ્વેષ હોય ત્યાં મોહ હોય, મોહ ન હોય એવું બને નહીં. જ્યાં રાગ દ્વેષ મોહ હોય ત્યાં ક્રોધ માન માયા લોભ એ બધી એની પ્રજા હોય હોય ને, હોય જ ન હોય એવું બને ને. ભગવાનને રાગ દ્વેષ મોહ અડતા નથી, ભગવાનને તો ન જ અડે. સાચી વાત છે, જે ભગવાન હોય એને રાગ દ્વેષ મોહ અડે નહીં, ને રાગ દ્વેષ મોહ અડે એને ભગવાન, એ ભગવાન હોય નહીં. ઠીક, વાત તો ઠીક છે. એટલે કહે છે કે જેથી યથાર્થ રીતે જોતા તો લીલા દોષનો જ વિલાસ છે, અને એવો દોષ વિલાસ તો અજ્ઞાની જ ઈચ્છે, જ્ઞાની ઈચ્છે, એવો દોષ એવો વિલાસ મને પણ હો એમ કોઈ ચાહતું હોય તો તે જ્ઞાની નથી પણ અજ્ઞાની છે. વિચારવાન મુમુક્ષુઓ પણ તેવો દોષ વિલાસ ઈચ્છતા નથી તો અનંત જ્ઞાનમય ભગવાન તે કેમ ઈચ્છે? શું અનંત જ્ઞાનમય ભગવાન ઈચ્છે? એટલે આ જે ભગવાનને શૃંગાર છે એમાં આ દલીલ લાગુ પડે છે કે મુનિ થયા પછી ભગવાન થયા તેરમે ગુણ સ્થાને. તો મુનિ હતા ત્યારે ત્યાગી અવસ્થામાં, મુનિને કોઈ દાગીના આપે જોઈએ, પહેરે ખરા મુનિ કે છદમસ્ત મુનિ પણ દાગીના ન પહેરે, અધૂરા વિતરાગ છે હજી. તો પૂર્ણ વિતરાગ થયા પછી એ વાતનો કઈ મેળ ખાતો નથી. મોક્ષો પણ જો દોષનો વિલાસ ઈચ્છતા નથી તો નિર્દોષ પરિપૂર્ણ પરમાત્મા છે એ દોષ વિલાસ કરે એ કેમ બને એમ કે છે. જેથી તે ભગવાનનું સ્વરૂપ લીલાના કર્તૃત્વપણાથી ભાવે જે સમજે છે તે ભ્રાંતિ છે, અને તે ભ્રાંતિને અનુસરીને ભગવાનને પ્રસન્ન કરવાનો તે જે માર્ગ લે છે તે પણ ભ્રાંતિમય જ છે. એનું સાધ્ય જેનું ખોટું, એનું સાધન પણ ખોટું, સાધન ખોટું એનું સાધ્ય પણ ખોટું. જેથી ભગવાન રૂપતિની તેને પ્રાપ્તિ થતી નથી. એ પાંચમી કડીનો અર્થ કર્યો છે. છ કડી લીધી છે. એ સખી પતિને પ્રસન્ન કરવાના તો ઘણા પ્રકાર છે. અનેક પ્રકારના શબ્દ સ્પર્શાદી ભોગથી પતિની સેવા કરવામાં આવે છે એવા ઘણા પ્રકાર છે સંસારમાં, પણ તે સૌમાં ચિત્ત પ્રસન્નતા એ જ સૌથી ઉત્તમ સેવા છે. પતિના ચિત્તની પ્રસન્નતા રહે એ જ એની ઉત્તમ સેવા છે, ક્યારે પણ ખંડિત ન થાય એવી સેવા છે. કપટ રહિત થઈને આત્મા અર્પણ કરીને પતિની સેવા કરવાથી ઘણા આનંદના સમૂહની પ્રાપ્તિનો ભાગ્યોદય થાય છે. આ માયા મિથ્યા છોડવાની વાત છે ને, કપટ રહિત થઈ આ તમારે પણ આ માયાની પ્રકૃતિ, કપટની પ્રકૃતિ એ મિથ્યાની પ્રકૃતિ છે ને, એ સામાન્ય અર્થ કર્યો છે. હવે એના ઉપરથી લઈએ છે કે ભગવાન રૂપપતિની સેવાના પ્રકાર ઘણા છે. શું આ જાતની ભક્તિ અન્ય મતમાં મીરાની જેમ આવે છે, એમાં ગોપાંગનાની ભક્તિ આવે છે, શ્રી કૃષ્ણમાં રાધાની ભક્તિ આવે છે, એ બધી ભક્તિ આ પદ્ધતિથી આવે છે. જ્યાં સુધી ચિત્તનો બીજો ભાવ હોય, ભગવાન રૂપપતિની સેવાના પ્રકાર ઘણા છે. દ્રવ પૂજા, ભાવ પૂજા, આજ્ઞા પૂજા, ત્રણ દીધા છે. દ્રવ પૂજા, ભાવ પૂજા ને આજ્ઞા પૂજા. દ્રવ પૂજાના પણ ઘણા ભેદ છે, પણ તેમાં સર્વોત્કૃષ્ટ પૂજા તો ચિત્ત પ્રસન્નતા, એટલે તે ભગવાનમાં ચૈતન્ય વૃત્તિ પરમહર્ષથી એકત્વને પ્રાપ્ત કરવી તે છે. ભગવાનનું સ્વરૂપ ઓળખીને, અનંત આનંદમય સ્વરૂપ ઓળખીને ચૈતન્ય વૃત્તિને તેવી જ બનાવવી. એક તાર, એક લય, તો એની ભાવ પૂજા છે. તેમાં જ સર્વ સાધન સમાય છે, તે જ અખંડિત પૂજા છે. શું એ અખંડિત પૂજા છે? ઓલો તો ઉપયોગ ખંડ ખંડ થાય ને, છ દ્રવ્ય આઠ દ્રવ્યની પૂજામાં ઉપયોગ ખંડ ખંડ થાય છે, આમાં અખંડ ઉપયોગ રહે છે. કેમ કે જો ચિત્ત ભગવાનમાં લીન હોય તો બીજા યોગ પણ ચિત્ત આધીન હોવાથી ભગવાનને આધીન જ છે. મન છે એ જો ભગવાનને આધીન હોય તો બીજા યોગ પણ ચિત્તને આધીન વર્તે છે. મન કાયાને વચન પણ મનને આધીન વર્તે છે, અને ચિત્તની લીનતા ભગવાનમાંથી ન ખસે તો જ જગતના ભાવોમાં ઉદાસીનતા વર્તે. જો ભગવાનમાં ચિત્ત લાગ્યું રહે તો બીજે જગતના પદાર્થોને વિષયોમાં ચિત્ત ન જાય, એક જ જગ્યાએ જાય, અને તેમાં ગ્રહણ ત્યાગ રૂપ વિકલ્પ વર્તે નહીં, પ્રવર્તે નહીં, જેથી તે સેવા અખંડ જ રહે, આ રીતે ખંડ ન પડે. એક ની આસક્તિ બીજા ની અનાસક્તિ છે એમ કેવું છે. સ્વરૂપ ની આસક્તિ તે પરરૂપ ની અનાસક્તિ છે, અને પરરૂપ ની આસક્તિ તે સ્વરૂપ ની અનાસક્તિ છે. પૂજા ત્રીજી વાત લીધી છે, એ તો ભક્તિ કેટલી લીએ છે, પ્રેમ ભક્તિ, શું ભોગ ભક્તિ, પરાભક્તિ, માર્ગ ભક્તિ, રહસ્ય ભક્તિ, કેવા શબ્દ, કેટલા કેટલા શબ્દો વાપર્યા છે. માર્ગ ભક્તિ, માર્ગે છાવાની ભક્તિ કરે તે માર્ગ ભક્તિ, અથવા માર્ગ પ્રાપ્ત હોય તેની ભક્તિ કરે તેને માર્ગ ભક્તિ. પછી કોઈ પણ જાતની વાંછા વગરની ભક્તિ હોય તે રહસ્ય ભક્તિ. પરમ પ્રેમથી એમાં લીનતા રહે તે પ્રેમ ભક્તિ. અભેદ ભક્તિ થાય તે અભેદ ભક્તિ થાય તે પરાભક્તિ, અભેદ ભક્તિ પરાભક્તિ, કેટલા શબ્દો લીધા છે. પુત્રોમાં ભક્તિને લગી કેટલા શબ્દો લગાઈ રહ્યા છે. બંને આવી જાય, ભાવ પૂજા ને દ્રવ્ય પૂજા બંને એની બંનેની આજ્ઞા છે. વ્યવહાર ને નિશ્ચય બે આજ્ઞા થઈ ગઈ ને, એટલે શું કે છે, જ્યાં સુધી ચિત્તમાં બીજો ભાવ હોય ત્યાં સુધી તમારા સિવાય બીજામાં મારે કાંઈ પણ ભાવ નથી એમ દેખાડીએ તો તે વ્રથા જ છે અને કપટ જ છે. શું કે છે કે ભગવાનની સામે બેસે, ભગવાનની સ્તુતિ કરે અને અંદરમાં ભાવ બીજો છે કે જડમાંથી સુખ મળે, સંયોગમાંથી સુખ મળે, મારા સંયોગો સુધરે, મારું શરીર સુધરે, તો એ ભગવાનની સામે કપટ કરીને બેઠો છે. શું કીધું એને, ભગવાનની સામે એ કપટ કરીને બેઠો. ભગવાનને નથી ભજતો પણ પોતાના સંયોગોને ભજે છે અને દેખાવ કરે છે કે હું ભગવાનને ભજું છું. ભગવાનની ભક્તિ કરીએ તો દુઃખ દૂર થાય, દુઃખ આવી પડ્યું છે. આ તો અવસ્થા થઈ ગઈ હોય અને માંદગી આવે તો માણસને એમ થાય કે હવે સારો ટાઈમ થઈ ગયો, આપણે હવે જેટલું આત્માનું થાય એટલું કરી લ્યો ઠીક. અને કા કેન્સર જેવો કોઈ વ્યાધિ થાય કે જે મટતો નથી અને ડાક્ટરો હાથ ઊંચા કરે, આવવાનું રહેતો નથી, આવી ભોગવી લો, પછી એ વખતે એમ વિચારે કે હવે આપણે તો જવાના દિવસો નજીક ગયા, માટે આપણે હવે આત્માનું જેટલું બને એટલું કરી લ્યો. એ આત્માનું કરી શકે ખરા. શું આધાર લીધો કે હવે સંસારમાં આપણું કાંઈ હાલવાનું નથી, હવે કોઈ કામ કરીએ તો બધું નકામું છે. શું, અને આ રોગ આવ્યો છે માટે હવે આપણે આત્માનું કરવું જોઈએ, હું આવ્યો હતો ન કરે, તેનો અર્થ શું છે, એનો અર્થ શું થાય છે કે નો આવ્યો હતો નો કરે. આલંબન ખોટું છે. શું, આધાર ખોટો લીધો. આધાર શું લીધો કે આ રોગ રૂપ જે પ્રતિકૂળ સંયોગો ઊભા થયા માટે હવે આત્માનું જલ્દી કરો. જો પ્રતિકૂળ સંયોગો ઊભા ન થયા હોત ને અનુકૂળતા ચાલી આવતી હોત તો કાંઈ હું આત્માને ભારત નહીં, એમ એનો અર્થ થયો. પછી એમ કે હવે અત્યારે અમારે કાંઈ કરવું નથી, એકલું આત્માનું કરવું છે, પણ તોય થતું નથી કેમ. પછી શું કે આ એક સમસ્યા થાય છે, પ્રત્યક્ષ વાત છે, હવે તો અમારે એકલું આત્માનું જ કરવું છે, બીજું કાંઈ કરવું જ નથી, પણ કંઈ થતું નથી, ઘણી ભાવના છે પણ થતું નથી, પણ થતું નથી એનું કારણ કે અત્યારે જે કરવું છે એનો આધાર ખોટો પકડ્યો છે. અત્યારે હવે બધેથી તું લટકી ગયો છો એટલે તું આવ્યો છો. જો તને બધે આધાર મળતો હોત તને તારા સુખનો, માનેલા સુખનો, તો તું કઈ મને હંભાર જ નહીં, પોતાને હંભાર જ નહીં. આધાર ખોટો છે, તબિયત બગડે, રોગાદી થાય કે પ્રતિકૂળતા આવે, માટે આત્માનું હવે આપણે સાધન કરીએ, એ આધાર ખોટો છે. એ તો અન્ય મતિઓ એમ જ કરે છે, નહીં પડે એટલે જાય ભગવાન પાસે. સુખમાં સાંભળે સ્વામી અને દુઃખમાં સાંભળે રામ, એ તો કેમ જ થઈ ગઈ છે એ લોકો. જુઓ, પૈસા કમાતો હતો ત્યારે એને થતું લાવવાનું ખરીદીએ, લાવો દાગીના ઘડાવીએ, દુઃખ પડ્યું તો કે હવે ભગવાનને સંભાળો. સાચો છે, ખોટું કપટ છે, અંદરમાં કપટ છે. ચોવીસમાં શું લખે છે? ભાગે રે છે. એટલે જ્યાં સુધી ચિત્તમાં બીજો ભાવ હોય, શું અંદરમાં બીજો ભાવ હોય, ત્યાં સુધી તમારા સિવાય બીજામાં મારે કાંઈ પણ ભાવ નથી એમ દેખાડ કરે તે વ્રથા છે અને કપટ છે. શું આ કાયદું અંદરથી? વીર જિનેશ્વર પરમ દેવો આલંબન સાધન જે ત્યાગે પરપરણતિને ભાગે રે, અક્ષર અક્ષર અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદ ઘન પ્રભુ જાગે રે. વીરજીને ચરણે લાગું વીર પણ ઉઠે માગું રે. અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આત્માના અક્ષય દર્શન જ્ઞાન ને વૈરાગ થી આનંદ ઘન પ્રભુ જાગે. મેળ બહુ મેળવો છે એમણે પોતાના નામ હારે, મેળ બહુ મેળવો છે ઘણી જગ્યાએ. એટલે તો પોતે આનંદ ઘન જ છે. અને જ્યાં સુધી કપટ છે ત્યાં સુધી ભગવાનના ચરણમાં આત્માનું અર્પણ ક્યાંથી થાય? એટલે એને ખરેખર અર્પણતા કરી નથી, કપટ રાખ્યું છે. અર્પણતા કરી તો દેવા આવ્યો હોય, અર્પણતા કરી છે તો દેવા આવે છે, અને આ તો ભગવાન પાસે લેવા આવ્યો છે. અર્પણતા કરી કે લેવા આવ્યો છે? બીજી ભાષામાં એમ કે ભાઈ, કે ભગવાનને એમ કહે છે કે તું મને અર્પણ કર, હું તને અર્પણ કરવા નથી આવ્યો, પણ તું મને અર્પણ કર, મારે આ જોઈએ છે, મારે તે જોઈએ છે, મારે તબિયત સારી કરવી છે, મારે અનુકૂળતાઓ જોઈએ છે, મારું આયુષ મારે લાંબુ કરવું છે, મારે ભાવ હારો જોઈએ છે, મારે દેવગતિમાં જવું છે, એ લેવા આવ્યો છે, દેવા આવ્યો નથી. તો જ્યાં સુધી એવું કપટ છે ત્યાં સુધી ભગવાનના ચરણમાં આત્માનું અર્પણ ક્યાંથી થાય કે ન જ થાય? જેથી સર્વ જગતના ભાવ પ્રત્યે વિરામ પમાડી વૃત્તિને શુદ્ધ ચૈતન્ય ભાવવાળી કરવાથી તે વૃત્તિમાં અન્ય ભાવ રહ્યો ન હોવાથી શુદ્ધ કહેવાય, અને શુદ્ધ કહેવાય તે નિષ્કપટ કહેવાય. આમ છે. સર્વ જગતના ભાવ પ્રત્યેથી વિરામ પમાડી વૃત્તિને શુદ્ધ ચૈતન્ય ભાવ વાળી કરવી, શું એ જ શુદ્ધ વૃત્તિ છે. અન્ય ભાવ રહ્યો ન હોવાથી શુદ્ધ વૃત્તિ છે, નિષ્કપટ છે. એવી ચૈતન્ય વૃત્તિ ભગવાનમાં લીન કરવામાં આવે તે જ આત્મઅર્પણતા કહેવાય. એવી ચૈતન્ય વૃત્તિ શુદ્ધ ચૈતન્ય વૃત્તિ દ્વારા નિજ સ્વરૂપમાં લીન થવું એ ખરી આત્મ અર્પણતા છે. એમાં આત્મ અર્પણતા છે. આ બારમાં કઈ શ્રીફળમાં કઈ અર્પણતા છે, ફળમાં કઈ અર્પણતા છે, કે સોનાની લગડીમાં કઈ અર્પણતા છે, એમનો કીધું. શું શુદ્ધ ચૈતન્ય વૃત્તિ કરીને લીન થાય એ આત્મ અર્પણતા છે. એ જ કે છે, જુઓ આગળ, કે ધન ધાન્ય આદિ સર્વ ભગવાનને અર્પણ કર્યા હોય પણ જો આત્મા અર્પણ ન કર્યો હોય. ધન ધ્યાન આદિ સર્વ ભગવાનને અર્પણ કર્યા હોય પણ જો આત્મા અર્પણ ન કર્યો હોય, એટલે કે તે આત્માની વૃત્તિ ભગવાનમાં લીન કરી ન હોય, તો તે ધન ધ્યાન આદિકનું અર્પણ કરવું સકપટ જ છે. એને કપટ કીધું છે. લ્યો ઠીક, આટલું બધું દાન દીધું ને, લોકો દાનેશ્વરી કહેવા માંડ્યા. જ્ઞાની કહે છે કે એ તો કપટ કરે છે. ઠીક, કેમ કે અર્પણ કરનાર આત્મા અથવા તેની વૃત્તિ તો બીજે સ્થળે લીન છે. અન્ય મતમાં તો કહેવત થઈ ગઈ છે, હાથે તે સાથે. આપણા હાથે આપો પછી આપણને ત્યાં સાથે મળશે, સાથે આવશે. જેટલું આપ્યું હશે એટલું સાથે આવશે, એટલે ત્યાં મળશે. હાથે કરીને આપ્યું હશે તો સાથે મળી જશે ત્યાં. અથવા અહીંયા એક ગણું આપ્યું હશે તો ત્યાં હજાર ગણું મળશે. માટે આપણાથી અપાય એટલું આપો, કુન બાંધો એટલું. હા, ગીવ એન્ડ ટેક. આપીને લઈ લ્યો, થોડું આપીને જાજુ લઈ લે તો હે. આવડા નાના છોકરાઓને છેતરે છે ને, પેંડો આપીને સોનાની કડલી કાઢી લઈએ. પેંડો આપીને કડલી કાઢી લઈએ. ધૂતારા માણસો એવું કરે છે ને, કપટી ધૂતારા. પોતે એવો થઈ ગયો એમ કે છે, દાન દેવામાં એવો કપટી થયો એમ પૂછે છે. ભગવાન પરિગ્રહી છે, કેવા છે કે નિષ્પરિગ્રહી છે એવું. પણ પોતે જેવો છે એવો ભગવાનને બનાવી દીધો. હે, પોતે જેવો છે એવો ભગવાનને માની લીધો. અર્પણ કરનાર આત્મા અથવા તેની વૃત્તિ તો બીજે સ્થળે લીન છે, એટલે એનું એ અર્પણ કરવું તે કપટ છે. જે પોતે બીજે સ્થળે લીન છે, તેના અર્પણ થયેલા બીજા જળ પદાર્થ ભગવાનમાં અર્પણ ક્યાંથી થઈ શકે? એને ભગવાનમાં અર્પણ કર્યા છે એ વાત કેવી રીતે લાગુ થાય? માટે ભગવાનમાં ચિત્તવૃત્તિની લીનતા એ જ આત્મ અર્પણતા છે. એને જ આત્મ અર્પણતા કહેવાય. ચૈતન્યમાં લીન થાય પોતાની વૃત્તિ, એ ખરી આત્મ અર્પણતા છે. અને એ જ આનંદ ઘનપદની રેખા છે. આનંદ ઘનપદની સાચી લાઈન એ છે. એટલે કે પરમ અવ્યાબાદ સુખમય મોક્ષ પદની એ નિશાની છે, રેખા નિશાની છે ને. રેખા પરથી નક્કી કરે ભાઈ તમારું ભાગ્ય સારું છે, તેમ સ્વરૂપમાં વૃત્તિ લીન થાય એ સાચું લક્ષણ છે, સાચી નિશાની છે. કે હવે આ જીવનું ભાવિ ઉજળું છે, એનું હોનાર સારું છે. જે સ્વરૂપમાં વૃત્તિ લીન કરનારાઓ છે એનું હોનાર સારું છે એમ કે છે. એ મોક્ષપદની નિશાની છે. અર્થાત જેને એવી દશાની પ્રાપ્તિ થાય તે પરમ આનંદ ઘન સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત થશે એવા લક્ષણ, તે લક્ષણ છે, એ સાચું લક્ષણ છે. આનંદ ઘન પદ રે, રે માંથી રેખા કાઢી છે. ભગવાનની પૂજા કરનારનું ચિત્ત તો પ્રસન્ન રહેવું જોઈએ, શાંત 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 પ્રસન્ન રહે, એ સાચી પૂજા છે. અને નિષ્કપટ થઈને આત્માની અર્પણતા કરે. જગત નો કોઈ પદાર્થ મારે જોતો નથી એનું નામ નિષ્કપટપણું છે. મારે એક મારો ચૈતન્ય સ્વરૂપ આત્મા જોઈએ છે, આ સિવાય કાંઈ જોઈતું નથી, એ નિષ્કપટપણું છે. સાચું આ ઋષભજીન સ્તંભના અહીંયા સંપૂર્ણ થાય છે. હવે અજીતનાથ ભગવાનની સ્તુતિ કરશે અહીંથી બીજાનું, એ પણ અપૂર્ણ મળી છે.
યાદી દેવ સિદ્ધિ મંદર ભગવાન નમો.